કોઈ પણ દેશમાં જ્યારે સત્તાફેર થાય ત્યારે સ્વાભાવિક રીતે જ નવી સરકાર અનેક યોજનાઓમાં ફેરફાર કે કમસેકમ ફેર વિચારણા જાહેર કરે છે. ઓસ્ટ્રેલિયા પણ એવા જ એક તબક્કામાંથી અત્યારે પસાર થઈ રહ્યું છે. નવી આવેલ કોઅલિશન સરકારે આબોહવામાં ફેરફારને મુદ્દે, ક્લાઇમેટ ચેન્જને મુદ્દે ખૂબ જ મોટા પગલાં લીધા છે, ક્લાઇમેટ કમિશન બંધ કરીને. તો સાથે જ ઉચ્ચ શિક્ષણ, હાયર એજ્યુકેશન પર પણ ફેર વિચારણા થઈ રહી છે. અનેક યોજનાઓ બંધ કરવી કે નવી શરૂ કરવી તેની ચર્ચા થઈ રહી છે. આ ફેરફારના સિલસિલામાં કદાચ આગલો વિષય રેશિયલ ડિસ્ક્રિમિનેશનનો કાયદો હોઈ શકે છે. આવો એક નજર નાખીએ, કોઅલિશન કઈ જાતના ફેરફાર આ કાયદામાં ઈચ્છે છે. એબટ સરકારે મોટેભાગે ત્રણ મુદ્દાઓને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બનાવી દીધા છે. એક તો હોડીમાં બેસીને આવતા નિરાશ્રિતો, કાર્બન ટેક્સનો નિકાલ અને ઓસ્ટ્રેલિયાનું બજેટ. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ ત્રણ મુદ્દાઓ પર જ ધ્યાન આપવામાં આવ્યું હતું. જોકે ચૂંટણીના થોડા જ દિવસ અગાઉ ટોની એબટે રેશિયલ ડિસ્ક્રિમિનેશન, જાતિવાદ પ્રેરિત ભેદભાવ પર એક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે વાણી સ્વતંત્રતાના રક્ષણ માટે તેઓ જીતીને સત્તા પર આવે તો કડક પગલાં લેવા તૈયાર છે, જેમાંનું એક પગલું છે અત્યારે અમલમાં મુકાયેલ રેશિયલ ડિસ્ક્રિમિનેશન એક્ટ કાયદામાં ફેરફાર.
The opposition leader said that if elected, he would work with his Attorney General George Brandis to require the Australian Human Rights Commission to champion, instead of restrict, the right of free speech in Australia. This would involve amending the Racial Discrimination Act.
હવે ટોની એબટ ચૂંટણી જીતીને સત્તા પર આવી ગયા એટલે તેમની કોઅલિશન સરકાર વાણી સ્વતંત્રતાને નામે રેશિયલ ડિસ્ક્રિમિનેશન કાયદામાં કેટલા અને કેવા ફેરફાર કરવા માંગે છે તેના પર ચર્ચા થઈ રહી છે. જ્યારે પત્રકાર એન્ડ્રુ બોલ્ટને ન્યાયાધીશે દ્વેષભર્યા આર્ટિકલ લખવા બદલ ગુનેગાર ઠેરવ્યા ત્યારે ટોની એબટે કહ્યું હતું કે પત્રકારોની સ્વતંત્રતા પર તરાપ મારવી એ લોકતંત્રની નિશાની નથી. કિસ્સો તમને યાદ કરાવી દઉં, પત્રકાર એન્ડ્રુ બોલ્ટે તેમના એક લેખમાં લખ્યું હતું કે જે આદિજાતિના લોકો, એબોરિજિનલ કુટુંબના લોકોની ચામડીનો રંગ આછો હોય, તેમને ખાસ કોઈ ભેદભાવનો સામનો કરવો નથી પડતો, તેઓ સમાજની મુખ્યધારામાં ભળી પણ જતા હોય છે, તેમ છતાં પોતાની જાતને એબોરિજિનલ કહી, આદિવાસી કહી, તેઓ અન્ય ફાયદાઓ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. એન્ડ્રુ બોલ્ટના એ આર્ટિકલમાં કેટલીક વિગતો પણ ખોટી સાબિત થઈ હતી અને તેથી જ અદાલતે તેમને ગુનેગાર ઠેરવ્યા. પરંતુ ચુકાદો જાહેર થતાં જ ટોની એબટે કહ્યું હતું કે ન્યાયાધીશના આવા ચુકાદાથી વાણી સ્વતંત્રતા પર અંકુશ આવી જવાની શક્યતા છે.
We should never do anything in this country which restricts the sacred principle of free speech. And free speech means the right of people to say what you don't like, not just the right of people to say what you do like.
હવે એબટ સરકાર શું ફેરફાર ઈચ્છે છે તેના પર એક નજર નાખી લઈએ. અત્યારે રેશિયલ ડિસ્ક્રિમિનેશન કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિની તેની સંસ્કૃતિ, તેની રાષ્ટ્રીયતા, ચામડીનો રંગ કે ધર્મને આધારે જો તેના વિશે અપશબ્દો વાપરવામાં આવે, તેમની લાગણી દુભાવવામાં આવે, જાતિને આધારે તેમનું અપમાન થાય કે પછી તેમને ધમકાવવામાં આવે, આ ચારે કિસ્સા ગુના ગણાય છે. તેમાંથી કોઅલિશનનો પ્રસ્તાવ છે કે લાગણી દુભવવી અને અપશબ્દો વાપરવા એ બે જોગવાઈ કાઢી નાખવી, કારણ કે લાગણીઓ અને કોણ કયા શબ્દોને મર્યાદાભંગ ગણે છે તે ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. ડરામણી અને ધમકાવવું એ તો ઓસ્ટ્રેલિયામાં આમ પણ ગેરકાયદેસર જ છે. સરકારી જાહેર યોજનાના નિષ્ણાત ક્રિસ બર્ગ:
ACC of the Racial Discrimination Act makes it illegal to offend, insult, humiliate or intimidate. As far as we can tell, what the coalition is talking about is getting rid of the words offend and insult from the act, but leaving the words humiliate and intimidate. Now, I think it's good that we would get rid of the words offend and insult, but humiliation and particularly intimidation is already covered by a huge array of state and federal laws. Intimidation is already illegal in Australia, and the idea that we would double it up and give it an explicitly racial component in the Racial Discrimination Act, I don't think is necessary or efficient, and I think it can have some counterproductive consequences.
કેનબેરા સ્થિત મૂળ અફઘાની એવા વકીલ મરિયમ વૈસાદે કહે છે કે રેશિયલ ડિસ્ક્રિમિનેશન કાયદાને અડકવાની જરૂર જ નથી, કારણ કે કાયદાને સહેજ પણ ઢીલો કરીશું તો આખા સમુદાયના માનભંગના કિસ્સા વધી જશે. વાણી સ્વતંત્રતાને નામે ઘણું બધું કહેવા સાંભળવા મળશે અને સમાજમાં દ્વેષભાવ વધશે. યુનિવર્સિટી ઓફ મેલબર્ન ખાતે પ્રોફેસર એડ્રિયન સ્ટોને આ વિવાદમાં થોડી વધુ માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે કેનેડામાં પણ ભેદભાવના કાયદામાં ફેરફાર થયો છે. જો કે ટોની એબટ જે ફેરફાર સૂચવી રહ્યા છે તે કેનેડાના કાયદા કરતાં થોડા જુદા છે. ક્રિસ બર્ગ માને છે કે કેનેડાનો કાયદો ઓસ્ટ્રેલિયામાં ફેરફાર કરવા માટે આધારભૂત બની શકે છે. ઓસ્ટ્રેલિયાના કાયદામાં અત્યારે પણ જો કોઈ સમુદાય કે સંસ્કૃતિના લોકો વિશે અણગમતું સાંભળવું પડે, પરંતુ તે કોઈ કલાકારની કૃતિ હોય કે કોઈ યોજના ઘડવા માટેની ચર્ચા હોય, એવી કેટલીક અપવાદરૂપ પરિસ્થિતિમાં એ અપશબ્દો ગુનો નથી ગણાતા.
ફોર એક્ઝામ્પલ, ઇટ ડઝન્ટ રેન્ડર અનલોફુલ એનીથિંગ ધેટ્સ ડન રીઝનેબલી ઇન ગુડ ફેથ ઇન આર્ટિસ્ટિક વર્ક્સ, ઇન ડિસ્કશન ફોર જેન્યુઇન એકેડેમિક પર્પસીસ, ઓર ઇન મેકિંગ અ ફેર એન્ડ એક્યુરેટ રિપોર્ટ ઓફ અ મેટર, ઓર એન્ગેજિંગ ઇન ફેર કોમેન્ટ. સો સેક્શન 18C, વન્સ યુ ટેક ધ એક્ઝેમ્પશન્સ ઇન ટુ અકાઉન્ટ, ઇઝ એક્ચ્યુઅલી ક્વાઇટ અ લોટ મોર લિમિટેડ ધેન ધેટ કેનેડિયન લો.
વ્યક્તિ કે આખા સમુદાયની લાગણી દુભવવી તેવા વાક્યોને કેટલી હદે ચલાવી લેવા, સમાજમાં વાણી સ્વતંત્રતા ક્યાં પૂરી થાય અને ક્યાંથી મર્યાદાભંગ શરૂ થાય તે નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે મર્યાદાની રેખા દરેક વ્યક્તિ માટે, દરેક સમુદાય માટે જુદી હોઈ શકે છે. જે તમે સાંભળી લેવા કે ચલાવી લેવા તૈયાર હો પણ હું નહીં, તો કાયદો કોને પડખે આવીને ઊભો રહે? આ બધા મનન મંથન પછી રેશિયલ ડિસ્ક્રિમિનેશન કાયદામાં કોઅલિશન ફેરફાર સૂચવશે, પરંતુ ત્યારબાદ શું સંસદમાં તેને ટેકો મળશે? વિપક્ષ સભ્યોની બહુમતીવાળી સેનેટમાં ટોની એબટ આ કાયદો પસાર કરાવી શકશે? હજી તો જોકે કાયદામાં શું ફેરફાર કરવા છે તેના વિશે ચર્ચા થઈ રહી છે, તેનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી જોવાનું છે કે ખરેખર ઓસ્ટ્રેલિયામાં એક કાયદારૂપ અમલમાં આવે છે કે નહીં.